નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. સાળંગપુર મંદિર ખાતે યાત્રી ભવન અને પીરાણા ખાતે કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરતા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવાઈ. વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે 10 ઉમેદવારો વચ્ચે થશે જંગ. અને રાજ્યમાં આગામી 7 દિવસમાં ગરમીમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એકતાનગર ખાતે 284 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે નવા આકર્ષણ કેન્દ્રોની સાથે પ્રવાસનના વિકાસને પ્રોત્સાહન આપતા વિવિધ પ્રકલ્પોનું અનાવરણ કર્યું, જે સ્ટેચ્યુ ઓફ યુનિટીને વૈશ્વિક ઓળખ અપાવશે. સાથે જ એકતાનગર ખાતે આવતા પ્રવાસીઓને વૈશ્વિક કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ થશે. પ્રધાનમંત્રીએ જે વિકાસ કાર્યોનું લોકાર્પણ કર્યું તેમાં બોનસેન ગાર્ડન, સુએ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટર જેવા મહત્વાકાંક્ષી પ્રકલ્પો સામેલ છે. આ ઉપરાંત 22 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ, જેમાં ટ્રોમા સેન્ટર, સીટી સ્કેન, આઈસીયુ, ઓન વ્હીલ્સ સેવાઓ ઉપલબ્ધ છે. આ ઉપરાંત એકતાનગર ખાતે 10 સ્માર્ટ બસ સ્ટોપ અને 10 પિકઅપ સ્ટેન્ડ સહિતની સેવાઓના પ્રથમ તબક્કા ઉપરાંત 23 કરોડ 26 લાખ રૂપિયાના ખર્ચે 4 મેગાવોટ ક્ષમતાના સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રી આવતીકાલે સવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ પ્રસંગે પુષ્પાંજલિ અર્પણ કરશે. અહીં તેઓ ઉપસ્થિતોને એકતા દિવસની પ્રતિજ્ઞા અપાવશે અને એકતા દિવસ પરેડના સાક્ષી બનશે. આ પરેડમાં 9 રાજ્યો અને 1 કેન્દ્રશાસિત પ્રદેશની પોલીસ, 4 કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, એનસીસી અને માર્ચિંગ બેન્ડની 100 ટુકડીઓ ભાગ લેશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના ગુજરાતના પ્રવાસે આવે છે. આવતીકાલે તેઓ બોટાદના સાળંગપુરના પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે સવારે 9:30 વાગે શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું ઉદ્ઘાટન કરશે. 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ ભવનમાં અત્યાધુનિક સુવિધા ધરાવતા 1100 રૂમ બનાવવામાં આવ્યા છે. શુક્રવારે શ્રી શાહ પીરાણા વેસ્ટ ડમ્પિંગ સાઇટ ખાતે રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કરશે. 375 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરાયેલ આ પ્લાન્ટ દૈનિક 1000 મેટ્રિક ટન ઘન કચરામાંથી 15 મેગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. આ પ્લાન્ટથી પીરાણા ખાતે થતું પ્રદૂષણ ઓછું થશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, અમદાવાદના મેયર પ્રતિભા જૈન સહિતના અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આજે રાજભવનમાં સૌને શપથ લેવડાવ્યા હતા. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિને રાષ્ટ્રીય એકતા, અખંડતા અને દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા પોતાનું યોગદાન આપવાના સૌને હાકલ કરી હતી. રાજભવનના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને સુરક્ષાકર્મીઓ શ્રી પટેલની દૂરદર્શિતા અને કાર્યોની પ્રત્યેની નિષ્ઠા અંગે તેમને પ્રતિજ્ઞા લેવડાવી હતી. રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને થોડો વધુ સમય મળ્યો છે, જે અંતર્ગત સરકાર ખેડૂતો પાસેથી 8000 કરોડ રૂપિયાથી વધુ મૂલ્યની આશરે 12,78,000 મેટ્રિક ટન જણસીની ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યના ખેડૂતોને તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ અને આર્થિક રક્ષણ પણ મળી રહે તે માટે આ રીતનું આયોજન કરવામાં આવ્યું છે. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ સમૃદ્ધિ પોર્ટલ 3 ઓક્ટોબર 2024 થી 31 ઓક્ટોબર 2024 સુધી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. રાજ્યનો કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના લાભથી વંચિત ન રહી જાય તે માટે આ નોંધણી લંબાવવામાં આવી છે. વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બર 2024ના રોજ મતદાન યોજાશે, જેના માટે કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાવાની છે. આ બેઠક માટે 18 ઓક્ટોબરથી 25 ઓક્ટોબર વચ્ચે કુલ 21 ઉમેદવારીપત્રો ભરાયા હતા, જેની 28 ઓક્ટોબરે ચકાસણી હાથ ધરવામાં આવી હતી. 30 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારીપત્રો પાછા ખેંચાયા બાદ હવે 10 ઉમેદવારો વાવ વિધાનસભા બેઠક માટે જનમત મેળવશે. મતદાર વિભાગ માટે ભરાયેલી 21 ઉમેદવારો પૈકી રાષ્ટ્રીય સ્તરના રાજકીય પક્ષના 2 ઉમેદવારો, નોંધાયેલા રાજકીય પક્ષના 1 ઉમેદવાર ઉપરાંત 7 અપક્ષ ઉમેદવારો મળી કુલ 10 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. મતદાનને જોતા રાજ્ય સરકારે તમામ ખાનગી અને સરકારી કર્મચારીઓને રજા આપવાની સૂચના આપી છે. મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજના અંતર્ગત વધુ 16 ગૌશાળા અને પાંજરાપોળના 26,000થી વધુ પશુઓ માટે 7,13,00,000 રૂપિયાની સહાયની ચૂકવણી કરવામાં આવી છે. ગાંધીનગર ખાતે રાજ્ય સમિતિની બીજી બેઠક મળી હતી. આ બેઠકમાં વર્ષ 2024-25ના પ્રથમ તબક્કા એટલે કે એપ્રિલ 24થી જૂન 24 માટે રાજ્યની વધુ 16 ગૌશાળા તેમજ પાંજરાપોળોને વધુ પશુની ભાવ માટે સહાય ચૂકવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી ગૌ માતા પોષણ યોજના અંતર્ગત 24-25ના પ્રથમ તબક્કામાં અત્યાર સુધીમાં કુલ 1491 ગૌશાળા પાંજરાપોળના 4,40,000થી વધુ પશુઓના નિભાવ માટે 120 કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી છે. દિવાળીના તહેવારોને જોતા રાજ્યભરમાં ટ્રાફિક અંગે જાગૃતિ લાવવા ટ્રાફિક પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે. તારીખ 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારાઓને ટ્રાફિક પોલીસ જવાનો ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ દ્વારા સમજ આપી રહ્યા છે. આ દિવસો દરમિયાન ટ્રાફિક પોલીસ હેલ્મેટ, સીટ બેલ્ટ, ઓવરસ્પીડ, રોંગ સાઇડ ડ્રાઇવિંગ તેમજ લેન ભંગ સહિતના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ ફટકારવાને બદલે નિયમોનું ચુસ્તપણે પાલન કરવા માટે નાગરિકોને સમજાવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા એક્સ હેન્ડલ AIR ન્યૂઝ _ABAD ને ફોલો કરી શકો છો. દિવાળીના તહેવારને જોતા અમદાવાદ મેટ્રોના સમયમાં એક દિવસ માટે ફેરફાર કરાયો છે. આવતીકાલે અમદાવાદ મેટ્રો સવારે 6:20થી સાંજે 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે. આવતીકાલે શહેરના દરેક ટર્મિનલ એટલે કે મોટેરા સ્ટેડિયમ, APMC, વસ્ત્રાલ ગામ તેમજ થલતેજથી બંને કોરિડોરમાં છેલ્લી ટ્રેન ઉપડવાનો સમય સાંજે 7 વાગ્યાનો રહેશે. સામાન્ય દિવસોમાં આ સમય સવારે 6:20થી રાત્રે 10 વાગ્યાનો છે. આપને જણાવી દઈએ કે ગાંધીનગર મેટ્રો ટ્રેનની સેવાઓ રાબેતા મુજબ ચાલુ રહેશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં તાપમાન સૂકું તેમજ સામાન્ય કરતાં વધુ ગરમ રહેવાની આગાહી કરી છે. આ સાથે જ મહત્તમ તાપમાન 37 ડિગ્રીને પાર પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરી છે. હવામાન વિભાગ અનુસાર અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.3 ડિગ્રી સેલ્સિયસ વધીને 37.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું, જ્યારે લઘુત્તમ તાપમાન સામાન્યથી 3.9 ડિગ્રી સેલ્સિયસથી વધીને 23 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ડીસામાં મહત્તમ 39.7 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે રાજકોટ સહકારી બેંકે ખેડૂતો માટે લોનની જાહેરાત કરી છે. ખેડૂતોને 0% વ્યાજે 1 વર્ષ માટે લોન આપવામાં આવશે. હેક્ટર દીઠ 10,000 રૂપિયા અને વધુમાં વધુ 5 હેક્ટર સુધી લોન મેળવી શકાશે. એક ખેડૂત વધારામાં વધારે 50,000 રૂપિયાની લોન લઈ શકે છે. ખેડૂતોએ 1 વર્ષમાં લોન પરત કરવાની રહેશે. આ સામે તેમને કોઈપણ પ્રકારની જામીન આપવાની રહેશે નહીં. ખેડૂતોને 0% લોન આપવાને કારણે બેંકને 100 કરોડ રૂપિયાનો બોજો પડશે. આ અંગે વધુ વિગતો આપતા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ આ મુજબ જણાવ્યું.
રાજકોટ અને મોરબી જિલ્લાના બેંક સાથે અંદાજે 2 લાખથી વધુ ખેડૂત સભાસદો આ બેંક સાથે જોડાયેલા છે. એના માટે આવી મુશ્કેલભરી પરિસ્થિતિની અંદર કે ત્યાં પાકનું નુકસાન થયું છે કે જમીનનું નુકસાન થયું છે, ત્યારે એવા સમયે ખેડૂતોને મુશ્કેલી ન પડે એ માટે 1,000 કરોડ રૂપિયાની લોન 0% 1 વર્ષ આપવા માટેની આજે આ પ્રેસ કોન્ફરન્સ અંદર હું જાહેરાત કરું છું.
મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી આજે પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે ઉમેર્યું કે જિજ્ઞેશ મેવાણી જે ફરિયાદીને આગળ ધરીને વાત કરી રહ્યા છે તેમની સામે અનેક ગુના નોંધાયેલા છે. વધુમાં તેમણે ઉમેર્યું કે આ અરજદાર અનેકવાર વિવિધ કચેરીઓની ફરિયાદો લઈને આવતા હોય છે, જે સાંભળવામાં આવે છે. 23 તારીખે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં વિજય પરમાર પોલીસ કર્મચારીઓ સામે ફરિયાદ દાખલ કરવા માટે દબાણ કરતા હતા. કલેક્ટરે જણાવ્યું કે તેમણે આ બાબતે શાંતિપૂર્વક ફરિયાદી સમજાવ્યા, આમ છતાં તેમણે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ ગઈકાલે અમદાવાદમાં પત્રકાર પરિષદ યોજી અને તેમાં તેમણે મહીસાગરના લુણાવાડા ખાતે આયોજિત તાલુકા સ્વાગત કાર્યક્રમમાં એક યુવાન સાથે ગેરવર્તણૂક કરાઈ હોવાનો આરોપ મૂક્યો હતો. હવે રાજ્યના કેટલાક સમાચાર સંક્ષિપ્તમાં. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં વિસનગરમાં સર્વરોગ નિદાન કેમ્પ તેમજ બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે વડોદરા પ્રાદેશિક માહિતી કચેરીના કર્મચારીઓએ એકતા અને અખંડિતતાના શપથ લીધા. ડાંગ જિલ્લા વહીવટીતંત્રના જિલ્લા તેમજ ગ્રામ્ય સ્તરના કર્મયોગીએ રાષ્ટ્રીય એકતાના શપથ ગ્રહણ કર્યા. તાપીના વ્યારામાં લૂંટારૂઓએ કરેલી 44 લાખ રૂપિયાની વધુની ચોરીના કેસમાં પોલીસે 2 આરોપીઓને ધરપકડ કરી. પંચમહાલના દાહોદમાં જિલ્લા કલેક્ટરના વડપણમાં નવા નિયુક્ત કરાયેલા VCEની બેઠક મળી હતી. ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ દ્વારા શરૂ કરાયેલી પ્રાકૃતિક ખેતી પદયાત્રા વલસાડ પહોંચી. અને સ્વચ્છતાઈ સેવા અભિયાન હેઠળ પાટણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છાની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરાઈ. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એકતાનગર ખાતે 284 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 2 દિવસના ગુજરાત પ્રવાસે. સાળંગપુર મંદિર ખાતે યાત્રી ભવન અને પીરાણા ખાતે કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરતા પ્લાન્ટનું લોકાર્પણ કરશે. રાજ્યમાં ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી 11 નવેમ્બર સુધી લંબાવાઈ. વાવ વિધાનસભા બેઠક માટે 13 નવેમ્બરે યોજાનારી પેટાચૂંટણી માટે 10 ઉમેદવારો વચ્ચે જંગ થશે. અને રાજ્યમાં આગામી 7 દિવસમાં ગરમીમાં 2 થી 3 ડિગ્રી વધારો થવાની આગાહી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.